એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. નમસ્કાર. આજે આપણે સમયમાં થોડા પાછળ જઈશું, લગભગ 1000 વર્ષ પહેલાં, એક એવો યુગ જ્યારે શ્રદ્ધા અને તર્ક આ બંને વચ્ચે જાણે એક દિવાલ હતી.
હા, અને એ જ સમયમાં એક એવા ચિંતક થયા જેમણે આ દિવાલ તોડીને પુલ બાંધવાનો એક મોટો પ્રયાસ કર્યો.
આપણે વાત કરી રહ્યા છીએ કેન્ટરબરીના સંત એન્સેલ્મની.
બરાબર. સંત એન્સેલ્મ, એમનો સમયગાળો લગભગ 1033 થી 1109. જુઓ, એમને ખાલી ધર્મશાસ્ત્રી કે દાર્શનિક કહીએ ને તો એ અધૂરું ગણાય.
કેમ?
કારણ કે એ કેન્ટરબરીના આર્ચ બિશપ પણ હતા અને સૌથી મોટી ઓળખ સ્કોલેસ્ટિકવાદના પિતા તરીકેની.
સ્કોલેસ્ટિકવાદના પિતા? એટલે આજની આપણી આ વાતચીતનો હેતુ એ સમજવાનો છે કે એન્સેલ્મે શું વિચાર્યું, એમના વિચારો પાછળનો સંદર્ભ શું હતો અને આજે પણ એ કેમ મહત્વના છે.
ચોક્કસ. આપણે એમના જીવન, એ સમયનો માહોલ અને ખાસ તો એમનો જે પ્રયાસ હતો ને શ્રદ્ધા અને તર્કને સાથે લાવવાનો, એને ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું. અને હા, આ માટે આપણે ઘણા સ્ત્રોતોનો અભ્યાસ કર્યો છે.
સરસ. તો શરૂઆત કરીએ એમના સમયથી જ. 11મી સદી, ઉચ્ચ મધ્યયુગ જેને કહેવાય, યુરોપ માટે આ કેવો સમય હતો? મતલબ કે કયા માહોલમાં એન્સેલ્મના વિચારો ઘડાયા?
જો એ સમય છે ને ભારે ઉથલપાથલનો હતો.
એકદમ.
રાજકીય રીતે જોઈએ તો તમને ખ્યાલ હશે 1066માં ઇંગ્લેન્ડમાં નોર્મન લોકોનો વિજય થયો.
હા, એ તો ઇતિહાસ બદલનારી ઘટના હતી.
બિલકુલ. અને ધાર્મિક રીતે પણ ઘણું બધું ચાલી રહ્યું હતું. ચર્ચ પોતાની સત્તા અને શુદ્ધતા વધારવા પ્રયાસ કરી રહ્યું હતું, જેને ગ્રેગોરિયન સુધારણા કહેવાય છે. પછી પૂર્વ અને પશ્ચિમના ખ્રિસ્તી ચર્ચ વચ્ચે મોટો ભાગલા પડી ગયા 1054માં. અને પેલા ધર્મયુદ્ધો, ક્રુસેડ્સ, એની શરૂઆત પણ આ જ અરસામાં થઈ, 1095ની આસપાસ.
એટલે ચારે બાજુ ગરમાવો હતો એમ ને, રાજકીય અને ધાર્મિક રીતે.
હા, અને આ બધાની વચ્ચે પેલો મોટો સંઘર્ષ, ચર્ચ અને રાજાઓ વચ્ચે સત્તા માટેની ખેંચતાણ, કોણ બિશપની નિમણૂક કરે, આ ઇન્વેસ્ટિચર વિવાદ, એમાં એન્સેલ્મ પોતે પણ બરાબરને ફસાયા હતા પછીથી.
ઓહ, આટલી બધી ગરમાગરમી હતી, પણ બૌદ્ધિક રીતે શું સ્થિતિ હતી? લોકો ફક્ત લડતા જ હતા કે કંઈક નવું વિચારતા પણ હતા?
ના ના, વિચારવાનું તો ચાલતું જ હતું. બહુ રસપ્રદ સમય હતો બૌદ્ધિક રીતે. સ્કોલાસ્ટિકવાદનો ઉદય થઈ રહ્યો હતો.
સ્કોલાસ્ટિકવાદ એટલે શું?
એટલે ખ્રિસ્તી ધર્મના જે સિદ્ધાંતો છે એને સમજવા માટે, વ્યવસ્થિત કરવા માટે તર્ક અને દર્શનનો ઉપયોગ કરવો, એવી એક વિચારધારા.
તર્કનો ઉપયોગ ધર્મ સમજવા માટે.
હા, અને પહેલી યુનિવર્સિટીઓ પણ આ જ સમયમાં સ્થપાવાની શરૂ થઈ. લોકો પ્લેટો જેવા ક્લાસિકલ ફિલોસોફરોમાં ફરી રસ લેતા થયા હતા. સંત ઓગસ્ટિનનો પ્રભાવ બહુ હતો, જેઓ તર્ક અને આત્માની આંતરિક શોધ પર ભાર મૂકતા.
પણ એરિસ્ટોટલનું શું?
એમના ગ્રંથો હજુ પશ્ચિમ યુરોપમાં એટલા પ્રચલિત નહોતા થયા, એ પછીથી આવ્યા.
સમજાયું. અને આ બધા વાતાવરણ વચ્ચે એન્સેલ્મ આવ્યા ક્યાંથી? એમનો જન્મ તો ઇટાલીમાં, પણ કામ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડમાં કર્યું. આ કેવી રીતે બન્યું?
એમનો જન્મ ઇટાલીના એઓસ્ટ્રામાં એક ઉમરાવ કુટુંબમાં. માતા ધર્મિષ્ઠ પણ પિતા થોડા દુનિયાદારીવાળા.
એટલે ઘરમાં જ બે અલગ વિચારધારા.
હા, એમના નાનપણથી ધર્મ તરફ લગાવ હતો, પણ પિતા ઇચ્છતા કે એ બીજું કંઈક કરે. છેવટે મતભેદ થયા, માતાનું અવસાન થયું અને લગભગ 26 વર્ષની ઉંમરે એમણે ઘર છોડી દીધું.
ઓહો. પછી?
પછી થોડો સમય આમ તેમ ફર્યા ફ્રાન્સમાં, અને ત્યાં નોર્મેન્ડીમાં બેકની એબી હતી, એક મોટો મઠ. ત્યાંના પ્રાયર હતા લેનફ્રેન્ક, ખૂબ પ્રખ્યાત વિદ્વાન.
લેનફ્રેન્ક. એમની ખ્યાતિ સાંભળીને એન્સેલ્મ ત્યાં પહોંચ્યા અભ્યાસ કરવા, અને બસ 1060માં ત્યાં સાધુ બની ગયા. જાણે એમને પોતાની સાચી દિશા મળી ગઈ.
એટલે ત્યાં એમની ગાડી પાટે જડી ગઈ.
બરાબર. પ્રાર્થના અને અભ્યાસ, એમની પ્રતિભા તરત દેખાઈ આવી. 3 જ વર્ષમાં લેનફ્રેન્ક બીજે ગયા એટલે એન્સેલ્મ પ્રાયર બન્યા, અને 1078માં તો એબોટ એટલે આખા મઠના વડા બની ગયા.
વાહ. અને એમના નેતૃત્વ નીચે બેકની એબી યુરોપનું એક મોટું શિક્ષણ કેન્દ્ર બની. આ જ સમય હતો જ્યારે એમણે પોતાના સૌથી મહત્વના દાર્શનિક લખાણો લખ્યા. એમનો સૌથી ફળદાયી સમય કહી શકાય બૌદ્ધિક રીતે.
પણ પછી એમને ઇંગ્લેન્ડ જવું પડ્યું કેન્ટરબરીના આર્ચબિશપ તરીકે. આપત તો બહુ મોટું કહેવાય.
ખૂબ મોટું, પણ એન્સેલ્મને એમાં જરાય રસ નહોતો. 1093માં એમની નિમણૂક થઈ ફરીથી લેન્ફ્રેન્કના અનુગામી તરીકે. પણ કહેવાય છે કે એમણે એટલો વિરોધ કર્યો હતો.
શું વાત કરો છો?
હા, એટલા રડ્યા હતા કે બીજા બિશપોએ એમને પકડીને વેદી સુધી લઈ જવા પડ્યા અને જબરજસ્તી એમના હાથમાં આર્ચ બિશપનો દંડ પકડાવી દીધો.
અરે બાપરે, આ તો ખરેખર અસાધારણ વાત છે. સત્તાનો કોઈ મોહ જ નહીં.
બિલકુલ, પણ પદ સ્વીકાર્યા પછી એમનું જીવન સરળ નહોતું.
કેમ, પેલો ઇન્વેસ્ટિચર વિવાદ?
હા, સીધા જ ઇંગ્લેન્ડના રાજાઓ સાથે સંઘર્ષમાં ઉતર્યા. પેલા વિલિયમ II, પછી હેનરી I. મુદ્દો એ જ હતો ચર્ચની સ્વતંત્રતાનો. રાજા દખલ કરી શકે કે નહીં,
અને એનું પરિણામ?
કે રીતે બહુ મુશ્કેલ સમય હતો એમના માટે.
આટલી બધી રાજકીય ખેંચતાણ, દેશ નિકાલ, એ છતાં એમણે લખવાનું ચાલુ રાખ્યું. કમાલ કહેવાય.
એ જ એમની મહાનતા હતી. એમનું મન તો સતત ચિંતનમાં જ રહેતું. એમના મુખ્ય કાર્યો કયા હતા જે આજે પણ યાદ કરાય છે?
હા, એ જણાવો ને.
3 મુખ્ય ગણાવી શકાય. પહેલું, મોનોલોજિયન, લગભગ 1076માં લખાયું.
મોનોલોજિયન, એમાં શું ખાસ હતું?
એમાં એમણે ઈશ્વરના અસ્તિત્વ અને એમના ગુણો વિશે દલીલો કરી, પણ કઈ રીતે? કોઈ ધર્મગ્રંથનો આધાર લીધા વગર, ફક્ત અને ફક્ત તર્કના આધારે.
ફક્ત તર્કથી, ધર્મગ્રંથ વગર, 11મી સદીમાં? આ તો બહુ હિંમતભર્યું કહેવાય.
ખરેખર, જાણે શૂન્યમાંથી શરૂઆત કરી રહ્યા હોય. પછી આવ્યું એમનું બીજું અને કદાચ સૌથી પ્રખ્યાત પુસ્તક, પ્રોસ્લોજિયન.
હા, પ્રોસ્લોજિયન, લગભગ 1077-78માં. એમાં પેલી પ્રખ્યાત દલીલ છે, ખરું ને?
બરાબર, ઓન્ટોલોજિકલ આર્ગ્યુમેન્ટ, અસ્તિત્વમૂલક દલીલ. એમણે ઈશ્વરની એક વ્યાખ્યા આપી.
શું વ્યાખ્યા હતી એ?
ઈશ્વર એટલે એવી સત્તા કે જેનાથી વધુ મહાન કશું વિચારી જ ન શકાય.
ધેટ ધેન વિચ નથિંગ ગ્રેટર કેન બી કન્સીવડ.
જેનાથી વધુ મહાન કંઈ વિચારી ન શકાય. પછી?
પછી એમણે તર્ક આપ્યો કે આવી સૌથી મહાન સત્તા ફક્ત આપણા મનમાં જ હોય એ શક્ય નથી. એનું વાસ્તવિક દુનિયામાં અસ્તિત્વ હોવું જ જોઈએ.
એ કેવી રીતે?
એમનો તર્ક એમ હતો કે જો આવી સત્તા ફક્ત મનમાં જ હોય તો આપણે આનાથી પણ વધુ મહાન સત્તા વિચારી શકીએ.
કઈ?
એવી સત્તા જે મનમાં પણ હોય અને વાસ્તવિકતામાં પણ અસ્તિત્વ ધરાવતી હોય.
ઓહ, એટલે જો એ સૌથી મહાન હોય તો એનું અસ્તિત્વ અનિવાર્ય છે, કારણ કે અસ્તિત્વ ધરાવવું એ ફક્ત મનમાં હોવા કરતાં વધુ મહાન છે.
બરાબર, આ હતી એમની દલીલ.
શુદ્ધ તર્કથી ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરવાનો પ્રયાસ. ખરેખર મગજને ચક્રાવે ચડાવી દે તેવી વાત.
હા, ખરેખર. એટલે કે ઈશ્વરના ખ્યાલમાં જ એમના અસ્તિત્વની સાબિતી રહેલી છે. આના પર તો બહુ મોટી બહેસ થઈ હશે.
થઈ જ ને, એમના પોતાના સમયથી લઈને આજ સુધી. એના પર પાછા આવીશું, પણ પહેલા એમનું ત્રીજું મહત્વનું પુસ્તક જોઈ લઈએ, કર દ્યુસ હોમો.
કર દ્યુસ હોમો લેટિન લાગે છે.
હા, એનો અર્થ થાય ઈશ્વર શા માટે મનુષ્ય બન્યા. આ લગભગ 1198માં લખાયું. આમાં એમણે ઈસુ ખ્રિસ્તના અવતાર અને એમના બલિદાન પાછળનો તર્ક સમજાવ્યો. એમણે સંતોષ સિદ્ધાંત આપ્યો, સેટિસ્ફેક્શન થિયરી.
સંતોષ સિદ્ધાંત એ શું છે, જરા વિસ્તારથી સમજાવશો?
એમણે દલીલ કરી કે મનુષ્ય પાપ કરીને ઈશ્વરના અનંત ગૌરવ, એમના સન્માનને ઠેસ પહોંચાડી છે. આ અપમાન એટલું મોટું હતું, અનંત હતું, કે કોઈ સામાન્ય મનુષ્ય એનું વળતર ચૂકવી શકે નહીં.
અનંત અપમાન.
હા, એટલે આ વળતર ચૂકવવા માટે કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે સંપૂર્ણ મનુષ્ય પણ હોય, જેથી મનુષ્ય જાતિ વતી કાર્ય કરી શકે, અને સંપૂર્ણ ઈશ્વર પણ હોય, જેથી એનું કાર્ય અનંત મૂલ્યનું બની શકે.
અને એ વ્યક્તિ એટલે ઈસુ ખ્રિસ્ત.
બરાબર, એમના બલિદાન દ્વારા ઈશ્વરના ગૌરવને થયેલી ઠેસનું નિવારણ થયું, ઈશ્વરને સંતોષ મળ્યો, અને આમ મનુષ્ય માટે મુક્તિનો માર્ગ શક્ય બન્યો. આ વિચાર ખ્રિસ્તી મુક્તિશાસ્ત્ર માટે ખૂબ પ્રભાવશાળી રહ્યો.
એટલે એમના ત્રણેય મુખ્ય કાર્યોમાં તર્કનું પ્રાધાન્ય દેખાય છે. આ જ એમની મુખ્ય ઓળખ બની, ખરું ને? પેલો એમનો સિદ્ધાંત શ્રદ્ધા સમજણ શોધે છે.
હા, એ જ એમનો મૂળ મંત્ર હતો, ફિડેસ ક્વેરેન્સ ઇન્ટેલેક્ટમ, શ્રદ્ધા સમજણ શોધે છે. જુઓ, એ એમ નહોતા કહેતા કે તર્કથી શ્રદ્ધા પેદા કરો.
તો શું કહેતા હતા?
એમનું માનવું હતું કે શ્રદ્ધા પહેલા આવે.
એ પ્રથમ પગલું છે, પણ પછી એ શ્રદ્ધા શું છે, એનો અર્થ શું, એ શા માટે સાચી છે એ સમજવા માટે તર્કનો ઉપયોગ કરવો જરૂરી છે. તર્ક શ્રદ્ધાનો દુશ્મન નથી, પણ મિત્ર છે. એ શ્રદ્ધાને પ્રકાશિત કરે છે, એને ઊંડી બનાવે છે.
એટલે પહેલા માનો પછી સમજો. ક્રેદો ઉત ઇન્ટેલિજમ, હું સમજવા માટે નથી માનતો, પણ માનવા માટે સમજું છું.
ના, ઉલટું. હું માનવા માટે સમજવા નથી માગતો, પણ સમજવા માટે માનું છું. એટલે કે સમજવા માટે પહેલા માનવું જરૂરી છે. શ્રદ્ધા એ સમજણનો આધાર છે.
ઓહ, બરાબર, સમજાયું. ક્રેદો ઉત ઇન્ટેલિજમ, હું માનું છું જેથી હું સમજી શકું. આ જ વિચાર સ્કોલેસ્ટિક પદ્ધતિનો પાયો બન્યો.
બિલકુલ.
પણ પાછા પેલી ઓન્ટોલોજિકલ દલીલ પર આવીએ, એના પર શું ટીકા થઈ? શું એ માત્ર શબ્દોની રમત નહોતી?
સારો સવાલ છે, અને આ સવાલ એમના જમાનામાં જ પૂછાયો હતો. ગુનિલો નામના એક સાધુ હતા. એમણે કહ્યું, ઓન બિહાફ ઓફ ધ ફૂલ, મૂર્ખના પક્ષે.
મજાકમાં?
હા, એક રીતે પેરોડી હતી. એમણે કહ્યું કે જો તમારી દલીલ સાચી હોય તો હું મારા મનમાં એક સૌથી શ્રેષ્ઠ ખોવાયેલો ટાપુ વિચારું જેનું અસ્તિત્વ નથી, પણ એનાથી શ્રેષ્ઠ ટાપુ વિચારી ન શકાય. તો શું એનાથી એ ટાપુનું વાસ્તવિક અસ્તિત્વ સાબિત થઈ જાય? આ તો વાહિયાત વાત છે.
મુદ્દો તો વિચારવા જેવો છે. એન્સેલ્મે જવાબ આપ્યો?
હા, એમણે જવાબ આપ્યો. એમણે કહ્યું કે આ દલીલ ફક્ત એવી સત્તા જેનાથી વધુ મહાન કંઈ વિચારી ન શકાય એવા અનન્ય ખ્યાલને જ લાગુ પડે છે, કોઈ ટાપુ જેવી ભૌતિક સાપેક્ષ વસ્તુને નહીં. પણ હા, ગુનિલોની ટીકા બહુ પ્રખ્યાત થઈ.
અને બીજા કોઈ મોટા વિચારકોએ આ દલીલ વિશે શું કહ્યું? જેમ કે થોમસ એક્વિનાસ?
હા, થોમસ એક્વિનાસ, જે પોતે મહાન સ્કોલેસ્ટિક હતા, એમણે એન્સેલની આ એ પ્રાયોરી દલીલ, એટલે કે અનુભવ પહેલાની શુદ્ધ તર્ક આધારિત, સ્વીકારી નહીં.
કેમ?
એમનું કહેવું હતું કે આપણે મનુષ્ય તરીકે ઈશ્વરના સ્વરૂપને, એમના સારને એટલું જાણતા જ નથી કે એમના વિચાર માત્રથી એમના અસ્તિત્વ વિશે તારણ કાઢી શકીએ. એમણે ઈશ્વરના અસ્તિત્વ માટે બીજી દલીલો આપી, જે દુનિયાના નિરીક્ષણ અને અનુભવ પર આધારિત હતી. એ પોસ્ટિરિયોરી દલીલો.
એટલે અનુભવ પર આધારિત દલીલો વિરુદ્ધ શુદ્ધ તર્ક પર આધારિત દલીલ.
હા, એ મુખ્ય તફાવત હતો.
અને પછીથી આધુનિક સમયમાં કોઈએ આના પર મજબૂત ટીકા કરી?
હા, અને કદાચ સૌથી પ્રખ્યાત ટીકા આવી 18મી સદીના જર્મન ફિલોસોફર ઇમેન્યુઅલ કાંટ તરફથી.
કાંટ?
એમણે શું કહ્યું?
કાંટે કહ્યું કે અસ્તિત્વ એ કોઈ વસ્તુનો ગુણધર્મ નથી. જેમ કે લાલ હોવું કે ગોળ હોવું એ ગુણધર્મ છે. આપણે કોઈ વસ્તુની વ્યાખ્યામાં અસ્તિત્વ ઉમેરી દઈએ તો એનાથી એ વસ્તુ વાસ્તવિક નથી બની જતી.
જરા ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. કાંટે કહ્યું, વિચારો કે 100 રૂપિયાની નોટ અને 100 રૂપિયાની વાસ્તવિક નોટ, બંનેના ખ્યાલમાં ગુણધર્મો સરખા છે, કિંમત, કદ વગેરે. પણ વાસ્તવિક હોવું એ નોટનો કોઈ વધારાનો ગુણ નથી, એ ફક્ત એની હયાતી દર્શાવે છે. એટલે તમે ઈશ્વરના ખ્યાલમાં અસ્તિત્વ ઉમેરો તો પણ એ ખ્યાલ જ રહે છે, એનાથી વાસ્તવિક અસ્તિત્વ સાબિત થતું નથી.
વાહ, આ તો ખરેખર પાયાની ટીકા કહેવાય. કાંટ પછી તો આ દલીલનો પ્રભાવ ઘટ્યો હશે.
ઘટ્યો એમ નહીં, પણ એનું સ્વરૂપ બદલાયું. દેકાર્ત, લિબનીઝ, હેગલ જેવા પછીના દાર્શનિકોએ એને સુધારવાનો કે નવા સ્વરૂપે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. અને આજે પણ ખાસ કરીને મોડલ લોજિક જેવી ફિલોસોફીની શાખાઓમાં આ દલીલના જુદા જુદા વર્ઝન પર ચર્ચા ચાલુ જ છે. એટલે 1000 વર્ષ પછી પણ એન્સેલમની આ દલીલ જીવંત છે.
અદ્ભુત. અને પેલો સંતોષ સિદ્ધાંત, એની પણ કોઈ ટીકા થઈ?
હા, થઈ છે, ખાસ કરીને આધુનિક સમયમાં. કેટલાક ધર્મશાસ્ત્રીઓને લાગે છે કે આ સિદ્ધાંત ઈશ્વરને જાણે કોઈ કડક બદલો લેનાર ન્યાયાધીશ તરીકે ચિત્રે છે, જાણે ઈશ્વર પોતાના અપમાનનો બદલો લેવા માંગતા હોય.
અને એમને લાગે છે કે આ પ્રેમ અને કરુણાના ખ્યાલ સાથે બંધબેસતું નથી.
હા, જોકે બીજા લોકો દલીલ કરે છે કે આ એન્સેલ્મના વિચારનું સરળીકરણ છે. એમનો મુદ્દો કાનૂની બદલાનો નહીં, પણ નૈતિક વ્યવસ્થા અને ઈશ્વરીય ગૌરવની પુનઃસ્થાપનાનો હતો.
એટલે એમના વિચારો આજે પણ કેટલા જીવંત અને ચર્ચાસ્પદ છે. એકંદરે જોઈએ તો એન્સેલ્મનો વારસો શું ગણાય, એમનું મુખ્ય પ્રદાન શું?
એમનો વારસો ઘણો મોટો છે. પહેલું, પેલો સિદ્ધાંત ફિદે સ્ક્વાયરન્સ ઇન્ટેલેક્ટોમ, શ્રદ્ધા અને તર્ક વચ્ચેના સંબંધને પશ્ચિમી વિચારધારામાં સદીઓ સુધી આ સિદ્ધાંતે ઘડ્યો.
બીજું,
એમની ઓન્ટોલોજિકલ દલીલ, ભલે વિવાદાસ્પદ રહી પણ એને ધર્મના દર્શનશાસ્ત્રમાં ફિલોસોફી ઓફ રિલિજન એક નવો જ અધ્યાય ખોલ્યો, ઈશ્વરના અસ્તિત્વ વિશે વિચારવાની એક નવી રીત આપી.
અને
ત્રીજું, એમનો સંતોષ સિદ્ધાંત, એ ખ્રિસ્તી ધર્મમાં મુક્તિ કેવી રીતે મળે એ સમજૂતીનો એક મુખ્ય આધાર બની ગયો. અને ચોથું, એમની તર્કબદ્ધ પદ્ધતિ, એણે સ્કોલાસ્ટિકવાદનો પાયો નાખ્યો જેણે મધ્યયુગીન યુનિવર્સિટીઓમાં વિચારવાની અને ભણાવવાની રીતને ઘડી.
ખરેખર મોટું પ્રદાન. આ બધી ગહન વાતો વચ્ચે એમના વ્યક્તિત્વ વિશે કંઈક ઓછું જાણીતું રસપ્રદ જાણવા જેવું ખરું. આપણે પેલી આર્ચ બિશપ બનવાની અનિચ્છાવાળી વાત તો કરી, બીજું કંઈ?
હા, એમણે લખાણો નાચીએ તો ખૂબ તાર્કિક અને કડક લાગે, પણ એમના અંગત પત્રો અને પ્રાર્થનાઓ જુઓ ને તો ખબર પડે કે ખૂબ સંવેદનશીલ, નમ્ર અને કરુણાવાળા વ્યક્તિ હતા. તર્કની સાથે ઊંડી શ્રદ્ધા અને ભાવના પણ હતી.
અને સમાજ માટે પણ કંઈક કર્યું હતું, કોઈ સુધારા જેવું?
હા, અને આ વાત બહુ ઓછા લોકો જાણે છે. ઇંગ્લેન્ડમાં હતા ત્યારે એમણે ગુલામ વેપારનો સખત વિરોધ કર્યો હતો. ખાસ કરીને અંગ્રેજોને પકડીને આયર્લેન્ડમાં ગુલામ તરીકે વેચવાની પ્રથા ચાલતી હતી.
ઓહ, એ જમાનામાં?
હા, એમણે 1102માં લંડનમાં એક ચર્ચ કાઉન્સિલ બોલાવી અને આ પ્રથાને ગેરકાયદેસર ઠરાવવામાં સફળતા મેળવી. 12મી સદીની શરૂઆતમાં આ ખરેખર ખૂબ પ્રગતિશીલ પગલું ગણાય, દલિતોના હિમાયતી કહી શકાય એ અર્થમાં.
આ તો ખરેખર પ્રશંસનીય છે. અને પેલી ઓન્ટોલોજિકલ દલીલની પ્રેરણા વિશે પણ કંઈક વાત છે ને?
હા, એ પણ રસપ્રદ છે. એન્સેન્ડમ, જે તર્કના આટલા મોટા હિમાયતી હતા, એમણે પોતે એવું લખ્યું છે કે આ ઓન્ટોલોજિકલ દલીલનો વિચાર એમને અચાનક મનમાં સ્ફૂર્યો હતો.
અચાનક? કેવી રીતે?
જાણે કોઈ દૈવી પ્રેરણાથી. જ્યારે એ રાત્રે ઊંઘ ન આવવાથી પરેશાન હતા ત્યારે એકદમ આ વિચાર ઝબક્યો. આ વાત એમના તર્કનિષ્ઠ વ્યક્તિત્વમાં એક રહસ્યમય પાસું ઉમેરે છે.
એટલે એક તરફ કડક તર્કશાસ્ત્રી, બીજી તરફ ભાવુક સંત, સમાજ સુધારક અને પાછા સત્તાથી દૂર ભાગનાર વ્યક્તિ. એન્સેલમ ખરેખર બહુ જટિલ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ હતા. એમના અમુક પ્રખ્યાત વાક્યો ફરી યાદ કરી લઈએ જે એમના વિચારોનો સાર આપે.
ચોક્કસ. સૌથી પહેલું અને મહત્વનું એમનો મુદ્રાલેખ, ફિડે સ્ક્વેરિંગ્સ ઇન્ટેલેક્ટોમ, શ્રદ્ધા સમજણ શોધે છે.
પછી પેલું, ક્રેડો ઉત ઇન્ટેલિગમ.
હા, હું માનું છું જેથી હું સમજી શકું, શ્રદ્ધાની પ્રાથમિકતા દર્શાવતું વાક્ય.
અને ઓન્ટોલોજિકલ દલીલનો પાયો,
અલિક્વિડ ક્વો નિહિલ માયુસ કોન્જીતારી પોસેટ, એ જેનાથી વધુ મહાન કંઈ વિચારી શકાતું નથી, ઈશ્વરની એમની વ્યાખ્યા.
અને પેલું, પાપની ગંભીરતા વિશે.
હા, કર ડ્યુઝ હોમોમાંથી, તમે હજી સુધી પાપના ભારની ગંભીરતા પર વિચાર કર્યો નથી. આ વાક્યો એમના વિચાર જગતની ચાવી જેવા છે.
આખી વાતચીત પરથી એવું લાગે છે કે એન્સેલમે એક બહુ મોટો, કદાચ સૌથી મોટો પડકાર ઉઠાવ્યો હતો, શ્રદ્ધાના ક્ષેત્રમાં તર્કનો દીવો પ્રગટાવવાનો.
બિલકુલ. એમનો પ્રયાસ એ હતો કે શ્રદ્ધા એ આંધળો વિશ્વાસ ન રહે, પણ એક સમજી વિચારીને સ્વીકારેલી વાસ્તવિકતા બને. ભલે એમના જવાબો એમની દલીલો સાથે આજે બધા સહમત ન થાય, પણ એમણે જે પ્રશ્નો ઉઠાવ્યા, જે પદ્ધતિ અપનાવી, એણે પશ્ચિમી વિચારધારાને કાયમ માટે બદલી નાખી.
તો અંતે એક વિચાર જે કદાચ શ્રોતાઓને પણ વિચારતા કરી મૂકે, એન્સેલમે લગભગ 1000 વર્ષ પહેલાં શ્રદ્ધા અને તર્ક વચ્ચે સેતુ બાંધવાનો પ્રયાસ કર્યો. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં આ પ્રયાસ કેટલો સુસંગત છે.
શું તર્ક ખરેખર ઈશ્વર કે અધ્યાત્મ જેવા ગહન વિષયોને પૂરેપૂરા પામી શકે છે? શું એની કોઈ સીમા છે?
કે પછી શ્રદ્ધા હંમેશા તર્કની પેલે પાર એક કૂદકો માંગે છે, એક એવી છલાંગ જે ફક્ત વિશ્વાસથી જ લગાવી શકાય?
વચ્ચેનો સંબંધ કેવો હોઈ શકે એ વિચારવા આપણને પ્રેરે છે.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.